એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે, પણ ઘણીવાર છે ને ગેરસમજૂતીથી ભરેલો હોય છે. બહુ સાંસ્કૃતિકવાદ એટલે કે મલ્ટીકલ્ચરલિઝમ.
બિલકુલ. અને જેમ જેમ દુનિયા વધુને વધુ કનેક્ટેડ થઈ રહી છે અને આપણે ત્યાં ભારતમાં પણ જુદા જુદા પ્રદેશો, ધર્મો, ભાષાઓના લોકો નજીક આવી રહ્યા છે, ત્યારે આ સવાલ વધુ મહત્ત્વનો બને છે કે આટલી બધી વિવિધતા સાથે આપણે સુમેળમાં કઈ રીતે રહી શકીએ, મતલબ સમાજ તરીકે આ પડકારને કેવી રીતે પહોંચી વળીએ.
હા, અને આ જટિલ વિષયને સમજવા માટે આપણે આજે જાણીતા સમાજશાસ્ત્રી અલી રત્તાનસીના કામનો આધાર લઈશું, ખાસ કરીને એમના પુસ્તકો મલ્ટીકલ્ચરલિઝમ અને મલ્ટીકલ્ચરલિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એમાં જે વિચારો છે એના પર આપણે ફોકસ કરીશું. આપણો આશય એ છે કે રત્તાનસીના વિશ્લેષણમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે એ તારવીએ અને કેટલીક જે ખોટી માન્યતાઓ છે,
હા જે પ્રચલિત છે બરાબર, એને પડકારીએ અને આ વિષયની જે સાચી ગૂંચવણો છે એને સમજવાનો પ્રયાસ કરીએ.
તો ચાલો શરૂ કરીએ લેખક અલી રત્તાનસીના પરિચયથી. તેઓ લંડનની સિટી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના ખૂબ જાણીતા પ્રોફેસર છે અને દાયકાઓથી તેઓ જાતિ, વંશીયતા, સાંસ્કૃતિક ઓળખ અને આ બહુસાંસ્કૃતિકવાદ જેવા વિષયો પર સંશોધન કરી રહ્યા છે. એમનું બીજું એક મહત્વનું કામ છે પેલું ઉત્તર વસાહતી સિદ્ધાંત, પોસ્ટ કોલોનિયલ થિયોરી જેને કહે છે.
હા,
એટલે કે વસાહતવાદ પછી એની અસરો સમાજ પર કેવી રહે છે એનો અભ્યાસ, ખરું ને?
બરાબર, એ ક્ષેત્રમાં પણ એમનું મોટું પ્રદાન છે.
પણ એમની કઈ વાત એમને આ વિષય પર વાત કરવા માટે મતલબ ખાસ બનાવે છે? શું અલગ છે એમનામાં?
જો, એમની ખાસ વાત એ છે કે તેઓ બહુસાંસ્કૃતિકવાદને કોઈ એક જ એંગલથી નથી જોતા. એ સમાજશાસ્ત્રની સાથે ઇતિહાસ, રાજકારણ, સાંસ્કૃતિક અભ્યાસ આવા જુદા જુદા દૃષ્ટિકોણ ભેગા કરે છે. એટલે એ કોઈ સહેલો જવાબ નથી આપતા, પણ મુદ્દાની જે ઊંડી જટિલતાઓ છે ને એને ખોલી આપે છે.
એટલે એમ કહી શકાય કે તેઓ ખાલી ઉપર છલ્લી વાત નથી કરતા, પણ મૂળ સુધી જાય છે. અને મેં સાંભળ્યું છે કે એમનો અભિગમ ટીકાત્મક છે પણ સાથે સાથે રચનાત્મક પણ છે.
હા, અને એ બહુ અગત્યનું છે. જો, તેઓ બહુ સાંસ્કૃતિકવાદની જે ખામીઓ છે કે એની જે ટીકાઓ થાય છે એને અવગણતા નથી, પણ સાથે સાથે એના જે પોઝિટિવ પાસા છે, એની જરૂરિયાત છે, એને પણ સમજે છે. મતલબ કોઈ એક રાજકીય પક્ષના સમર્થક તરીકે નહીં, પણ એક અભ્યાસુ તરીકે વાત કરે છે. અને ખાસ કરીને તેઓ વર્તમાન પરિસ્થિતિને હંમેશા ઇતિહાસના સંદર્ભમાં જુએ છે, પેલો વસાહાદી ભૂતકાળ,
હા, એની સાથે જોડીને જુએ છે.
બરાબર, આનાથી એમને એક અલગ જ ઊંડો દ્રષ્ટિકોણ મળે છે.
સરસ. ચાલો હવે રત્તાનસીના મુખ્ય વિશ્લેષણ પર આવીએ. એમના પુસ્તકોનો સેન્ટ્રલ આઈડિયા, મુખ્ય વિચાર શું છે?
રત્તાનસીનો સૌથી મોટો ભાર એ વાત પર છે કે આ બહુ સાંસ્કૃતિક વાત છે ને એ કોઈ એક સિંગલ સીધી સાદી નીતિ કે વિચારધારા નથી જેને આપણે સીધું કહી દઈએ કે ભાઈ સફળ છે કે નિષ્ફળ. હકીકતમાં એ તો વિચારો, સરકારી પ્રયાસો, સામાજિક ફેરફારો અને એમની વચ્ચે જે તણાવો ચાલે છે ને એનું એક ગૂંચળા જેવું મિશ્રણ છે અને એ દાયકાઓથી સતત બદલાતું રહ્યું છે.
આ વાત ખરેખર રસપ્રદ છે, કારણ કે આપણે તો વારંવાર સાંભળીએ છીએ, ખાસ કરીને પશ્ચિમી દેશોના નેતાઓ પાસેથી, કે બહુ સાંસ્કૃતિકવાદ મરી પરવાર્યો છે અથવા તો નિષ્ફળ ગયો છે.
હા, અને રત્તાનસી આ દાવાને બહુ સખત રીતે પડકારે છે. એમનું કહેવું છે કે આ જે ઘોષણા છે ને એ મોટાભાગે રાજકીય રીતે પ્રેરિત છે અને વાસ્તવિકતાનું બહુ જ સિમ્પ્લિસ્ટિક, સરળ ચિત્ર રજૂ કરે છે. ઘણીવાર તો સમાજના જે સાચા પ્રશ્નો છે, જેમ કે આર્થિક અસમાનતા, જાતિવાદ,
એના પરથી ધ્યાન હટાવવાનું સાધન બની જાય છે એમને.
બિલકુલ, એના પરથી ધ્યાન હટાવવાનું એક સાધન બની જાય છે.
તો પછી રત્તાનસીનો હેતુ શું છે? તેઓ આપણને શું સમજાવવા માંગે છે?
એમનો મુખ્ય હેતુ એ છે કે આપણે આ બહુસાંસ્કૃતિકવાદને ફક્ત સારું કે ખરાબ, મતલબ કે ઉજવણી કરવી કે અસ્વીકાર કરવો, એવી બે અંતિમોમાં જોવાનું બંધ કરીએ. એના બદલે એની અંદરની જે જટિલતા છે, એના જે જુદા જુદા સ્વરૂપો છે, એની જે સિદ્ધિઓ છે અને એની સામે જે સાચા પડકારો છે એને સમજીએ. અને ખાસ તો આ વિષય સાથે જોડાયેલી જે ઊંડી ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ છે
મિથ્સ જેને કહીએ.
હા, મિથ્સ. એનું ખંડન કરવા પર એમનું ખાસ ધ્યાન છે.
એમના વિશ્લેષણમાં કયા મુખ્ય પાસાઓ આવરી લેવાયા છે? શું શું મુદ્દાઓ છે?
ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે આ બહુ સાંસ્કૃતિકવાદ શબ્દ છે એના જ કેટલા અલગ અલગ અર્થો છે, પછી એનો ઇતિહાસ, મતલબ એ કઈ પરિસ્થિતિમાંથી જન્મ્યો, દુનિયામાં એના કેવા જુદા જુદા મોડલ્સ છે, આપણી રાષ્ટ્રીય ઓળખ સાથેનો કેવો સંબંધ છે, એને મજબૂત કરે છે કે નબળો પાડે છે, એની સામે જે ટીકાઓ થાય છે ડાબેરી અને જમણેરી બંને બાજુથી, એમાં કેટલું તથ્ય છે. અને અત્યારના સમયના જે પડકારો છે, ગ્લોબલાઇઝેશન, માઇગ્રેશનના નવા ટ્રેન્ડ્સ, ઇસ્લામોફોબિયા, આતંકવાદ, એ બધું એને કેવી રીતે અસર કરે છે, અને આ બધામાં તેઓ સતત માળખાકીય પરિબળો એટલે કે આર્થિક સ્થિતિ અને જાતિ કે વંશ આધારિત ભેદભાવની ભૂમિકા પર ભાર મૂકે છે.
ચાલો આમાંથી કેટલાક મુદ્દાઓને થોડા ઊંડાણમાં જોઈએ. તમે કહ્યું કે બહુ સાંસ્કૃતિક વાદ શબ્દના જ ઘણા અર્થ છે, આ જરા વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ, અને આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે, કારણ કે એના વગર ચર્ચા ગમે ત્યાં ફંટાઈ શકે છે. રત્તાંછી મુખ્યત્વે ત્રણ અર્થો તારવે છે. પહેલો, વસ્તી વિશે વાસ્તવિકતા તરીકે, એટલે કે કોઈ સમાજમાં જુદા જુદી સંસ્કૃતિ, ભાષા, ધર્મના લોકો સાથે રહે છે, બસ આ એક હકીકત છે, જેમ કે આપણો દેશ ભારત.
હા, એ તો છે જ. અને બીજો અર્થ?
બીજો અર્થ છે એક વિચારધારા કે ફિલોસોફી તરીકે, જ્યાં આ વિવિધતાને ખાલી હકીકત નહીં પણ એક પોઝિટિવ વેલ્યુ, એક સકારાત્મક મૂલ્ય ગણવામાં આવે, એમ માનવામાં આવે કે ભાઈ વિવિધતાથી સમાજ વધુ સમૃદ્ધ બને છે, એટલે એની ઉજવણી થવી જોઈએ.
અને ત્રીજો?
ત્રીજો અર્થ છે સરકારી નીતિઓ અને કાર્યક્રમોના સમૂહ તરીકે, જ્યાં સરકારો શું કરે કે વિવિધ સાંસ્કૃતિક સમુદાયોની ઓળખને માન્યતા આપે, એમના અધિકારોનું રક્ષણ કરે અને એમને સમાન તકો મળે એ માટે ચોક્કસ પગલાં લે, જેમ કે માનોટે લઘુમતી ભાષાઓને શિક્ષણમાં સ્થાન આપવું કે પછી ભેદભાવ વિરોધી કાયદા બનાવવા.
આ ત્રણેય અર્થો વચ્ચેનો ભેદ સમજવો કેમ આટલો મહત્વનો છે? મતલબ શું ફેર પડે?
ફેર એ પડે કે જ્યારે કોઈ કહે છે કે બહુ સાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો, ત્યારે એ ખરેખર શેની વાત કરી રહ્યા છે? શું એ કોઈ ચોક્કસ સરકારી નીતિની ટીકા કરે છે, કે પછી એ એમ માને છે કે સમાજમાં વિવિધતા જ ન હોવી જોઈએ, કે પછી એ વિવિધતાની ઉજવણીના વિચાર સાથે જ સહમત નથી? જો આ ભેદ સ્પષ્ટ ન હોય તો પછી કોઈ અર્થપૂર્ણ ચર્ચા થઈ જ ન શકે.
હવે વાત કરીએ એના ઐતિહાસિક મૂળની. આ વિચાર આવ્યો ક્યાંથી, કેવી રીતે શરૂ થયો?
રત્તાંસી આપણને બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં લઈ જાય છે. યુરોપના દેશોમાં, ખાસ કરીને એમની જે જૂની વસાહતો હતી, ત્યાંથી મોટા પ્રમાણમાં લોકો કામ કરવા અને વસવા માટે આવ્યા. શરૂઆતમાં તો મોટાભાગના દેશોની નીતિ હતી આત્મસાતીકરણ, એસિમ્યુલેશન જેને કહેવાય, એટલે કે નવા આવેલા લોકો પોતાની જૂની ઓળખ ભૂલી જાય અને જે મુખ્ય પ્રવાહની સંસ્કૃતિ છે એ અપનાવી લે.
પણ આ નીતિ ચાલી નહીં, બરાબર ને?
ના, મુખ્યત્વે બે કારણો સર. એક તો લોકો પોતાની સાંસ્કૃતિક ઓળખ, ભાષા, ધર્મ એ બધું એમ સહેલાઈથી છોડવા તૈયાર નહોતા, અને બીજું જે વધુ અગત્યનું હતું કે તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ સમાજમાં જે ઊંડો જાતિવાદ અને ભેદભાવ હતો,
હા, એનો સામનો તો કરવો જ પડતો હતો.
બરાબર, એમને ક્યારે પૂરેપૂરા આપણા તરીકે સ્વીકારવામાં આવ્યા જ નહીં.
અને આ જ સમયગાળામાં, એટલે કે 1960 અને 70ના દાયકામાં, અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોમાં પેલી નાગરિક અધિકારો અને જાતિવાદ વિરોધી ચળવળો પણ જોરમાં હતી.
બરાબર, અને આ ચળવળો ખાલી કાયદાકીય સમાનતા નહોતી માંગતી, એમની માંગ હતી સાંસ્કૃતિક ઓળખના સન્માન અને માન્યતાની પણ. એમનું કહેવું હતું કે અમને ખાલી સહન ન કરો, પણ અમને સમાન નાગરિક તરીકે સ્વીકારો, અમારી પોતાની જે સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ છે એની સાથે. એટલે સમજવા જેવી વાત એ છે કે આ બહુ સાંસ્કૃતિક નીતિઓ કંઈ ખાલી સરકારોએ ઉપરથી લાદી નહોતી દીધી, પણ એ નીચેથી આવતી ન્યાય અને માન્યતા માટેની માંગનું પરિણામ પણ હતી.
અને અહીં રત્તાંસી પેલો વસાહતી ભૂતકાળનો મુદ્દો ફરી લાવે છે ને?
હા, એ બહુ ભારપૂર્વક કહે છે. એ યાદ અપાવે છે કે સામ્રાજ્યવાદના સમયમાં કેવું હતું. યુરોપિયન સંસ્કૃતિ શ્રેષ્ઠ અને બાકી બધી સંસ્કૃતિઓ ઉતરતી, પછાત. આ જે માનસિકતા હતી એની અસર આજે પણ ક્યાંક ને ક્યાંક લઘુમતીઓ પ્રત્યે સમાજનું જે વલણ છે, જે પૂર્વગ્રહો છે, એમાં દેખાય છે.
હવે પેલી પ્રચલિત ખોટી માન્યતા ઉપર આવીએ જેનું રત્તાંસી ખંડન કરે છે. પહેલી અને કદાચ સૌથી સામાન્ય, બહુ સાંસ્કૃતિકવાદ સમાજમાં ભાગલા પાડે છે, અલગતાવાદને પ્રોત્સાહન આપે છે અને ઘેટ્ટો બનાવે છે. આ શબ્દ ઘેટો પણ સમજાવશો.
ઘેટો મૂળભૂત રીતે એવા વિસ્તાર માટે વપરાય છે જ્યાં કોઈ એક લઘુમતી સમુદાયના લોકો બહુ મોટી સંખ્યામાં રહેતા હોય, ઘણીવાર ગરીબી અને ખરાબ પરિસ્થિતિમાં, અને બાકીના સમાજથી અમુક અંશે અલગ પડી ગયા હોય. રત્તાંશિકા કહે છે કે આ આરોપ કે બહુ સાંસ્કૃતિક નીતિઓ આવા ઘેટો બનાવે છે તે તદ્દન ખોટો છે. સંશોધનો શું બતાવે છે કે લોકો અમુક વિસ્તારોમાં સાથે રહે છે જેને આપણે રહેણાંક અલગતા કહી શકીએ એના મુખ્ય કારણો સાંસ્કૃતિક નથી પણ આર્થિક અને સામાજિક છે. ગરીબી, સસ્તા મકાનો ક્યાં મળે છે અને સૌથી મોટું કારણ વંશીય કે ધાર્મિક ભેદભાવ.
એટલે કે હાઉસિંગ માર્કેટમાં જે ભેદભાવ થાય છે, અથવા પેલું વ્હાઇટ ફ્લાઇટ જેને કહે છે, જ્યારે બહુમતી સમુદાયના લોકો લઘુમતીઓ આવે એટલે વિસ્તાર છોડી દે, એ વધુ જવાબદાર છે.
હા, બિલકુલ. મોટાભાગના અભ્યાસો એ જ બતાવે છે કે લઘુમતી સમુદાયના લોકો ખરેખર તો મિશ્ર વિસ્તારોમાં રહેવા માંગે છે. અલગ રહેવું એમની પસંદગી નથી હોતી, પણ ઘણીવાર ભેદભાવ અને આર્થિક મજબૂરીઓનું પરિણામ હોય છે. એટલે બહુ સાંસ્કૃતિક નીતિઓ આ સમસ્યા નથી ઊભી કરતી, પણ આર્થિક અસમાનતા અને જાતિવાદ કરે છે.
બીજી માન્યતા જે થોડી વધુ ગંભીર છે, બહુ સાંસ્કૃતિકવાદ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અથવા તેના માટે જવાબદાર છે.
રતાનસિંહ આ દાવાને સદંતર નકારી કાઢે છે. એ સ્પષ્ટ કહે છે કે આ આરોપને સમર્થન આપતો કોઈ જ નક્કર પુરાવો નથી. જુઓ, ઉગ્રવાદ અને આતંકવાદના કારણો ખૂબ ખૂબ જટિલ હોય છે. એમાં રાજકીય કારણો હોય છે, જેમ કે અમુક દેશોની વિદેશ નીતિ, સામાજિક અન્યાયની લાગણી હોય, આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ જવું, ઓળખનું સંકટ, અને ખાસ કરીને પશ્ચિમમાં જે ઇસ્લામોફોબિયા વધી રહ્યો છે, આવા અનેક પરિબળો ભળેલા છે.
તો એમ કહી શકાય કે લોકોને અલગ ગણવા, એમની નિષ્ઠા પર શંકા કરવી, એમની સંસ્કૃતિને જ સમસ્યા ગણવી, એ ઉગ્રવાદને રોકવાને બદલે કદાચ તેને બળ પૂરું પાડી શકે છે.
બરાબર, રત્તાનસિંહના તર્ક એ જ છે. જ્યારે તમે આખાને આખા સમુદાયને શંકાની નજરે જુઓ છો, ત્યારે તમે એમને સમાજના મુખ્ય પ્રવાહમાંથી વધુ દૂર ધકેલો છો. એના બદલે સમાન નાગરિકતા અને ન્યાય પર ભાર મૂકવો જોઈએ.
અને ત્રીજી માન્યતા, બહુ સાંસ્કૃતિકવાદ સ્ત્રીઓના દમનને સાંસ્કૃતિક સાપેક્ષવાદના નામે ચલાવી લે છે. આ સાંસ્કૃતિક સાપેક્ષવાદ શું છે?
સાંસ્કૃતિક સાપેક્ષવાદ એટલે સાદી ભાષામાં એવો વિચાર કે કોઈ સંસ્કૃતિની પ્રથાઓને એની પોતાની રીતે જ સમજવી જોઈએ અને બહારના માપદંડોથી એનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. ટીકાકારો શું કહે છે કે બહુ સાંસ્કૃતિકવાદ આ તો એમની સંસ્કૃતિ છે એમ કહીને લઘુમતી સમુદાયોમાં જ સ્ત્રી વિરોધી પ્રથાઓ ચાલે છે, જેમ કે જબરજસ્તી લગ્ન કે ઓનર કિલિંગ, એની સામે આંખ અડાકાન કરે છે. રત્તાનસિંહ કહે છે કે આ વાત પણ ખોટી છે.
કઈ રીતે?
કારણ કે મોટાભાગના પશ્ચિમી દેશોમાં આ બહુ સાંસ્કૃતિક નીતિઓ ઉદાર લોકશાહીના બંધારણીય માળખા હેઠળ જ કામ કરે છે, અને આ માળખામાં કાયદાનું શાસન અને સાર્વત્રિક માનવ અધિકારો, જેમાં સ્ત્રીઓના અધિકારો પણ આવી ગયા, એ સર્વોપરી છે. કોઈ પણ સાંસ્કૃતિક પ્રથા કાયદાથી ઉપર નથી. બીજું રસપ્રદ વાત એ છે કે લઘુમતી સમુદાયોમાં જે પિતૃસત્તાક પ્રથાઓ છે એનો સૌથી મજબૂત વિરોધ ઘણીવાર એ જ સમુદાયની સ્ત્રીઓ અને સુધારાવાદીઓ તરફથી આવતો હોય છે. બહુ સાંસ્કૃતિકવાદનો હેતુ આ આંતરિક અવાજોને દબાવવાનો નથી, પણ એમને સાંભળવાનો હોવો જોઈએ. હવે વાત કરીએ બહુ સાંસ્કૃતિકવાદના જુદા જુદા મોડેલો અને રાષ્ટ્રીય ઓળખ સાથે એના તણાવની. શું બધા દેશોમાં આ નીતિઓ એક સરખી છે
વગેરેના અભિગમોની સરખામણી કરે છે? દરેક દેશનો પોતાનો ઇતિહાસ છે, સ્થળાંતરનો પ્રકાર અલગ છે, રાજકીય વિચારધારા અલગ છે, એટલે એમની નીતિઓ પણ અલગ રહી છે. દાખલા તરીકે કેનેડાએ મલ્ટીકલ્ચરલિઝમ એક્ટ લાવીને નીતિઓને વધુ સ્પષ્ટ અને સત્તાવાર માળખું આપ્યું, જ્યારે બ્રિટનમાં એ બધું થોડું અસ્પષ્ટ અને પરિસ્થિતિ મુજબ બદલાતું રહ્યું છે.
પણ આ બધામાં એક કોમન ચેલેન્જ, એક સામાન્ય પડકાર શું જોવા મળે છે?
મુખ્ય પડકાર હંમેશા એ રહ્યો છે કે સાંસ્કૃતિક વિવિધતાને માન્યતા આપવી અને દેશની એકતા અને એક સામાન્ય રાષ્ટ્રીય ઓળખ જાળવી રાખવી, આ બે વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું. કેટલાક લોકો દલીલ કરે છે કે તમે જો વિવિધ સંસ્કૃતિઓને બહુ મહત્વ આપો તો દેશની એકતા નબળી પડે.
પણ રત્તાનસિંહ આનો શું જવાબ આપે છે? શું વિવિધતા અને એકતા એકબીજાના વિરોધી જ છે?
રત્તાનસિંહ દલીલ કરે છે કે એવું જરૂરી નથી. જો રાષ્ટ્રીય ઓળખને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે જે સમાવિષ્ટ હોય, મતલબ કે ઇન્ક્લુઝિવ હોય, જેમાં બધા જ નાગરિકો એમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય પોતાને ભાગીદાર માની શકે, અને જો એમને સમાન અધિકારો અને તકો મળે તો બહુસાંસ્કૃતિકવાદ રાષ્ટ્રીય એકતાને મજબૂત પણ બનાવી શકે છે. પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે રાષ્ટ્રીય ઓળખને કોઈ એક જ સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવે અને બાકીના બધાને બહારના ગણવામાં આવે.
અને આજના સમયના જે નવા પડકારો છે એના વિશે શું, ખાસ કરીને ઇસ્લામ અને મુસ્લિમોના સંદર્ભમાં જે ચર્ચાઓ ચાલે છે?
હા, રત્તાનસિંહ નોંધે છે કે છેલ્લા લગભગ બે દાયકામાં, ખાસ કરીને 9/11 પછી, પશ્ચિમી દેશોમાં બહુસાંસ્કૃતિકવાદ વિરોધી ચર્ચાનું કેન્દ્ર મોટેભાગે મુસ્લિમ પ્રશ્ન બની ગયો છે. ગ્લોબલાઇઝેશન, આતંકવાદ અને ઇસ્લામોફોબિયાનો જે ઉદય થયો છે એણે આ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
કેવી રીતે?
ઘણીવાર એવું થાય છે કે મુસ્લિમ સમુદાયોને એક જ લાકડીએ હાંકવામાં આવે છે, જાણે બધા એક સરખા જ હોય, જ્યારે હકીકતમાં એમનામાં પણ પુષ્કળ વિવિધતા છે. અને એમના પશ્ચિમી મૂલ્યો સાથે અસંગત, શંકાસ્પદ અને દેશ પ્રત્યે ઓછા વફાદાર ગણવામાં આવે છે. પછી પેલી હિજાબ, બુરખા, મસ્જિદો બનાવવાની વાત, આ બધી બાબતો ઘણીવાર વાસ્તવિક મુદ્દાઓ કરતાં સાંસ્કૃતિક અને રાજકીય યુદ્ધનું મેદાન બની જાય છે. અને આનાથી શું થાય? મુસ્લિમ સમુદાયો વધુ હાંસિયામાં ધકેલાય છે અને એમનામાં અલગતાની લાગણી વધે છે.
આટલી બધી ચર્ચા પછી રત્તાનસિંહના વિશ્લેષણમાંથી કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણે ખાસ યાદ રાખવા જેવા છે?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે સાંસ્કૃતિક ઓળખની જટિલતા વિશે. રત્તાનસિંહ બહુ ભારપૂર્વક કહે છે કે આપણી ઓળખ કોઈ એક ફિક્સ વસ્તુ નથી, એ પ્રવાહી છે, બદલાતી રહે છે, અને એના અનેક સ્તરો હોય છે, ધાર્મિક, પ્રાદેશિક, ભાષાકીય, વ્યવસાયિક કેટલાય, અને એ સંકર પણ હોય છે, મતલબ કે એમાં જુદા જુદા સાંસ્કૃતિક પ્રભાવો ભળેલા હોય છે. આપણે ભારતમાં તો આ વાત બહુ સારી રીતે સમજી શકીએ છીએ, નહીં? આપણી ઓળખો કેટલી બધી રીતે ગૂંથાયેલી છે.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો છે માન્યતાનું રાજકારણ, પોલિટિક્સ ઓફ રેકગ્નિશન. રત્તાનસિંહ સમજાવે છે કે જ્યારે કોઈ સમુદાય પોતાની સાંસ્કૃતિક ઓળખ માટે માન્યતા માંગે છે ત્યારે ખાલી અમારી સંસ્કૃતિ સારી છે એવું કહેવા પૂરતું નથી હોતું. એ ખરેખર તો સત્તામાં ભાગીદારી, સંસાધનોની યોગ્ય વહેંચણી, સામાજિક દરજ્જો અને લોકશાહી પ્રક્રિયામાં પૂરેપૂરા નાગરિક તરીકેની સ્વીકૃતિ માટેની માંગ હોય છે. આપણા દેશમાં અનામત નીતિઓ હોય કે પછી ભાષાકીય અધિકારો માટેના આંદોલનો, એ બધા આના ઉદાહરણો છે.
ત્રીજો મુદ્દો જેના પર રત્તાનસિંહ વારંવાર પાછા ફરે છે તે છે જાતિવાદ અને આર્થિક પરિબળોનું મહત્વ. એ ચેતવે છે કે સમાજમાં જે ભાગલા અને તણાવ દેખાય છે એને ફક્ત સાંસ્કૃતિક તફાવતોનું પરિણામ ગણી લેવાની ભૂલ ન કરવી જોઈએ. ઘણીવાર એની પાછળ ઊંડા માળખાકીય કારણો હોય છે, ગરીબી, બેરોજગારી, શિક્ષણ અને તકોનો અભાવ, અને વંશીય કે જ્ઞાતિ આધારિત ભેદભાવ. ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા અને આર્થિક અસમાનતા આનું કેટલું મોટું ઉદાહરણ છે.
ચોથો અને ખૂબ જ અગત્યનો મુદ્દો, પેલી બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો વાળી વાતનું ખંડન. રત્તાનસિંહ એને એક રાજકીય યુક્તિ તરીકે જુએ છે. આ ઘોષણા શું કરે છે? લઘુમતીઓને બલીનો બકરો બનાવે છે અને સરકારોની પોતાની નિષ્ફળતાઓ, જેમ કે આર્થિક નીતિઓ કે સામાજિક સુરક્ષામાં કાપ અને સમાજમાં જે ઊંડો જાતિવાદ છે, એના પરથી ધ્યાન હટાવી દે છે. આ આપણને ભારતમાં પણ સાવચેત રહેવાનું શીખવે છે કે કેવી રીતે વિવિધતાને સમસ્યા તરીકે રજૂ કરીને અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી શકાય.
અને છેલ્લે પાંચમો મુદ્દો, ઇતિહાસનું મહત્વ, ખાસ કરીને પેલો વસાહતી વારસો. રત્તાનસિંહ માટે આ સમજ ચાવીરૂપ છે. વર્તમાનના જે સાંસ્કૃતિક તણાવો છે, પૂર્વગ્રહો છે, એને સમજવા માટે સામ્રાજ્યવાદ અને વસાહતવાદના ઇતિહાસને સમજવો જ પડે, કારણ કે તે સમયે જે રીતે શ્રેષ્ઠ અને ઉતરતી સંસ્કૃતિઓની એક હાયરાર્કી, એક શ્રેણીબદ્ધતા ઊભી કરાઈ હતી, એના પડઘા આજે પણ લઘુમતીઓ પ્રત્યે સમાજના વલણમાં સંભળાય છે. આપણા ત્યાં ભાગલાનો વારસો હોય કે વસાહતી કાયદાઓની અસર હોય, એ પણ આનું ઉદાહરણ ગણી શકાય.
બરાબર. આ બધા મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે. તો આ બધી જ સમજ મળી એનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે એને ક્યાં લાગુ કરી શકીએ?
અરે, ઘણી જગ્યાએ. જેમ કે શિક્ષણમાં, શિક્ષકો અને વાલીઓ બાળકોને કોઈ એક સાંસ્કૃતિક ચોકઠામાં બાંધી દેવાનું ટાળી શકે. સ્ટીરિયોટાઇપ વગર વિવિધતાનો સ્વીકાર થાય અને એના વિશે ખુલ્લી વાતચીત થાય એ જરૂરી છે, અને ટીકાત્મક વિચારસરણી એને પ્રોત્સાહન આપવું જોઈએ.
અને કામકાજના સ્થળે એટલે કે ઓફિસો કે ફેક્ટરીઓમાં
ત્યાં પેલી ખાલી દેખાવ ખાતર વિવિધતા રાખીએ ને, જેને ટોકન ડાયવર્સિટી કહે છે, કે ભાઈ બતાવવા પૂરતા થોડા અલગ દેખાતા લોકોને રાખી લીધા, એનાથી આગળ વધવાની જરૂર છે. એના બદલે સિસ્ટમમાં જે પૂર્વગ્રહો છે એને ઓળખીને દૂર કરવા જોઈએ, અને સાચી સમાવેશકતા એટલે કે ઇન્ક્લુઝિવિટી, જ્યાં દરેકને સમાન તક અને માન મળે, એ કેળવવી જોઈએ.
અને આપણા સમાજ અને સમુદાયોમાં આ વિચારો કેવી રીતે ઉપયોગી થઈ શકે?
આપણે કદાચ સાંસ્કૃતિક મતભેદો પર વધુ ખુલ્લા અને પ્રામાણિક સંવાદ માટે જગ્યાઓ ઊભી કરી શકીએ. સાથે સાથે ખાલી તફાવતો પર જ ફોકસ કરવાને બદલે આપણા સહિયારા પડકારો અને લક્ષ્યો શું છે એના પર પણ ધ્યાન આપી શકીએ. મતલબ તફાવતોનો આદર રાખીને પણ જે સમાનતાના મુદ્દાઓ છે એના પર સાથે આવી શકાય.
અને આપણે પોતે વ્યક્તિગત સ્તરે શું કરી શકીએ?
ઘણું બધું, જેમ કે મીડિયામાં કે રાજકારણીઓ દ્વારા વિવિધતા વિશે જે વાતો રજૂ થાય છે એનું થોડું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરી શકીએ. પૂછી શકીએ કે ભાઈ આ વાત પાછળનો હેતુ શું છે? શું કોઈ એક જૂથને ટાર્ગેટ કરાઈ રહ્યું છે? આપણી પોતાની વાતચીતમાં જે સ્ટીરિયોટાઇપ્સ આવી જાય છે એને ઓળખીને પડકારી શકીએ. અને સૌથી અગત્યનું, દરેક મુદ્દાને આપણા વિરુદ્ધ તેમના અથવા સારું વિરુદ્ધ ખરાબ એ રીતે જોવાને બદલે એની જે જટિલતા છે, જે સૂક્ષ્મતા છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ.
બરાબર. આટલી વિસ્તૃત ચર્ચા પછી અંતિમ તારણ શું કાઢી શકાય? તમને વ્યક્તિગત રીતે આ વિશ્લેષણમાંથી કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા કદાચ આશ્ચર્યજનક લાગી?
મારા માટે સૌથી વધુ આંખ ઉઘાડનારી વાત એ હતી કે પેલો વસાહતી ઇતિહાસનો પડછાયો આજના બહુસાંસ્કૃતિકવાદની ચર્ચા પર કેટલો લાંબો અને ઊંડો છે. આપણે ઘણીવાર આજની સમસ્યાઓને ભૂતકાળથી અલગ કરીને જોતા હોઈએ છીએ, પણ રત્તાંસી બતાવે છે કે એવું શક્ય જ નથી. અને બીજું, પેલા આર્થિક પરિબળો અને જાતિવાદ જેવા માળખાકીય મુદ્દાઓને સાંસ્કૃતિક ચર્ચાઓમાં કેટલી સહેલાઈથી સાઇડમાં મૂકી દેવાય છે એ પણ મને ખૂબ મહત્વનું લાગ્યું.
અને મને લાગે છે કે મુખ્ય શીખ એ છે કે બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો એ જે વાત છે એ મોટાભાગે એક રાજકીય દાવપેચ છે. અસલી પડકાર સાંસ્કૃતિક વિવિધતાનો નથી, પણ સામાજિક ન્યાયનો છે, ભેદભાવનો, ગરીબીનો, અસમાનતાનો છે. જો આપણે ખરેખર એક સુમેળભર્યો અને સમૃદ્ધ સમાજ બનાવવા માંગતા હોઈએ તો ખાલી સાંસ્કૃતિક સહિષ્ણુતા પૂરતી નથી. આપણે જાતિવાદ અને દરેક પ્રકારના ભેદભાવ સામે લડવું પડશે અને આર્થિક સમાનતા માટે પ્રયત્નો કરવા પડશે. રત્તાંસી જેને એક પ્રકારનો કોસ્મોપોલિટન બહુસાંસ્કૃતિકવાદ કહે છે, જ્યાં વિવિધતા તો હોય જ પણ સાથે સાથે સમાનતા, ન્યાય અને એકબીજા પાસેથી શીખવાની ભાવના પણ હોય, એ કદાચ આગળનો રસ્તો હોઈ શકે છે.
ખરેખર આ ચર્ચા આપણને વિચારતા કરી મૂકે છે. આપણે સમાજમાં વિવિધતાને કેવી રીતે જોઈએ છીએ અને એના વિશેની જે ચર્ચાઓ થાય છે એની પાછળનું રાજકારણ શું છે એને કેવી રીતે સમજીએ છીએ એના પર ફરી વિચાર કરવો જરૂરી છે. આજના સંદર્ભમાં આપણા માટે એક મોટો પ્રશ્ન કદાચ એ છે કે શું આપણે વિવિધતાને એક પડકાર તરીકે જોઈશું કે પછી એક એવી શક્તિ તરીકે જે આપણને વધુ મજબૂત અને વધુ ન્યાયી સમાજ બનાવવા માટે પ્રેરણા આપી શકે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.